તારીખ 21-8-1987 પૂજ્યબહેન શ્રીના વચનામૃત બોલ નંબર 183 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 138.
સ્વરૂપ મહિમાનો બોલ છે. સ્વરૂપ મહિમા કરવા ઉપરાંત મોક્ષનું જીવને પ્રેરણા કરી છે કે ચૈતન્ય દેવ રમણીય છે એને ઓળખ, ચૈતન્ય દેવનો નિર્ણય કર, તેની ઓળખાણ કર. અંદરમાં ચૈતન્ય દેવ અતિ રમણીય છે, પોતાને રમવા યોગ્ય એટલે સ્થિર થવા યોગ્ય ઠરીને ઠામ થાય અને જે શાંતિમાંથી છૂટવું બને નહીં એવો આત્મા ચૈતન્ય દેવ નિશ્ચય દેવ પોતે છે. દૃષ્ટિ પ્રકાશમાં એવો એક બોલ છે, નિશ્ચય દેવ પોતે છે, નિશ્ચય ગુરુ પણ પોતે છે અને નિશ્ચય શાસ્ત્ર પણ પોતે છે. દેવ ગુરુ ને શાસ્ત્ર ત્રણેય આત્મા જ છે. કયો આત્મા છે? મૂળ સ્વરૂપે જે આત્મા છે એ ત્રણેય એમ આવી જાય છે, કેમ કે શાસ્ત્ર પણ એને સ્પર્શીને નીકળ્યા અને પોતે સ્વયં અનંત શક્તિનો ધારક, દિવ્ય શક્તિઓનો ધારક પોતે દેવ છે, અચિંત્ય દેવ છે. જેનું ચિંતન, ચિંતનમાં જેનો સમાવેશ ન થાય એ અચિંત્ય દેવ છે. સમય સાહેબમાં એક શ્લોક લીધો છે, કળશ છે, અચિંત્ય દેવ છે, આત્મા છે તે અચિંત્ય દેવ છે, તે રમણીય છે, અતિ સુંદર છે. શરીરની સુંદરતાનો કોઈ સવાલ નથી, ગુણોથી સુંદર છે, અનંત ગુણોથી સમૃદ્ધ હોવાથી, જેમ કોઈ ફળથી સમૃદ્ધ હોવાથી વૃક્ષ સુંદર લાગે છે, એમાં અનંત ગુણોથી એની સુંદરતા છે, રમણીયતા છે. એવા અત્યંત રમણીય ચૈતન્ય દેવને પ્રથમ ઓળખ કેવો છે. આટલા આટલા વખાણ ખુદ સર્વજ્ઞ પરમાત્મા દિવ્ય ધ્વનિમાં કરે છે, આટલા વખાણ ખુદ દિવ્ય ધ્વનિમાં સર્વજ્ઞ પરમાત્મા કરે છે તો એની ઓળખાણ તું કર. એ સિવાય આત્માની બહાર ક્યાંય રમણીયતા નથી. લોકો તો કહે છે કે બહારમાં સારા સારા મકાનો હોતો, મકાનો બગીચાઓ બનો, મોટા મોટા સુંદર શહેરો, એ બધું તો અનેક સુંદરતામાં ગણવામાં આવે છે, શરીરની સુંદરતા ગણવામાં આવે છે. ગુરુદેવ તો એ શબ્દમાં કહેતા, લોકો મહિમા કરે છે કે એ બધી ધૂળ ને માટી છે. શું કહેતા? એ બધી ધૂળ ને માટી છે, કેમ કે પરમાણુ પાછા ધૂળ રૂપે થાય છે. આ ફૂલ ખરે છે, પાંદડા ખરે છે, આ ફળ પણ બગડી જાય છે, ખાય તો માટી જ થાય છે, બીજું થાય છે, સરવાળે શું થાય છે? ખાતર માટી થઈ જાય છે. જેટલા પરમાણુ છે એ પરમાણુને સાદી ભાષામાં રજકણ અથવા માટી કહેવામાં આવે છે, પછી ગમે તે પર્યાય એને ધારણ કર્યું હોય. એટલે એમ કહે છે કે બહારમાં ક્યાંય રમણીયતા નથી. બહાર રમણીયતા નથી, બહારમાં કોઈ સુંદરતા નથી. જ્ઞાન દશામાં આવું બહારના પદાર્થો જણાય છે તો એનું મૂલ્યાંકન આ રીતે થાય છે કે એની કોઈની કિંમત ભાસતી નથી, પોતાના આત્માની કિંમત એટલી લાગે છે, અત્યંત મહિમાવંત લાગે છે, અને બહારનો કોઈ પણ પદાર્થ મહિમા કરવાને યોગ્ય લાગતો નથી. આ જ્ઞાન દ્રષ્ટિ છે આત્મસિદ્ધિમાં. એવું છે આત્મસિદ્ધિ કે સકળ જગત છે અથવા સ્વપ્ન સમાન. જેમ સ્વપ્ન પૂરું થાય તો એ સ્વપ્નની કોઈ પર્યાયની કોઈ વાત મૂર્ત રૂપે અસ્તિત્વ ધરાવતી નથી. એમ જગતના તમામ સંયોગોની પર્યાય નાશ પામવા યોગ્ય હોવાથી એનું કોઈ મૂર્ત સ્વરૂપ પછી દેખાતું નથી, વિલીન થઈ જાય છે. ગોગા આપણે બાર માય છે ને, એથી કેવું અત્યારે દેખાય છે કે ઠેર ઠેર જોયો તો મકાન પડીને ટીંબા થઈ ગયા છે, ઉકડા. 1200 તો જૈનો ના ઘર હતા એમ કે, અત્યારે તો બધા મળીને 1200 હશે કે કેમ છે જ ને. અત્યારે બધાના કહેવાય છે ફલાણાનું આ ફલાણાનું તો કહેવાય છે. તાજી તાજી વાત છે, આ પરિસ્થિતિ છે. રડતું જાય છે એ દ્રવ્ય, ભૂતગળ દ્રવ્ય એવું છે કે અનેકવિધ પર્યાય પલટતું જ જાય છે, અને એની જે થવા યોગ્ય પર્યાય એને થતી કોઈ રોકી શકે નહીં, કોઈ બનાવી શકે નહીં, કોઈ રોકી શકે નહીં. કોઈના વિકલ્પથી થાય કાંઈ કે કોઈના વિકલ્પ નહીં હોવાને લીધે થતું બંધ થાય, વિકલ્પથી થાય કે વિકલ્પથી ન થાય, બંને બેમાંથી એકે વાત નથી, એકે વાત નથી. જે થવા યોગ્ય હોય તે થાય છે, નહીં થવા યોગ્ય હોય તે કદી થતું નથી. પણ એ ગમે તે થાય ન થાય એની કોઈ કિંમત નથી. આ મુખ્ય વાત છે કે બહારમાં કોઈ પણ કાર્યની કિંમત નથી. આત્માના પોતાના સ્વકાર્યની અહીંયા અપેક્ષા લેવામાં આવે છે કે આત્માને પોતાના સ્વકાર્યની ઘણી કિંમત છે અને જગતના બાહ્ય કાર્યની કોઈ કિંમત નથી. જેટલા તમામ પ્રકારના રાગ દ્વેષ મોહ એની ઉત્પત્તિ સ્થાન જો વિચારવામાં આવે તો બાહ્ય પદાર્થને કિંમત આપવાને લીધે છે, બીજું કોઈ કારણ નથી. ભાવથી સાંભળતા નથી, એટલે પ્રયોજન અહીંયા લાગતું નથી એમ છે ને, તો અહીંયા છીટકતો નથી. બહારમાં રાગ દ્વેષ થાય ત્યાં છીટકી પડે છે, એનો અર્થ શું છે કે એને અહીંયા પ્રયોજન લાગે છે ને અહીંયા પ્રયોજન લાગતું નથી. તો સીધી વાત છે, શું મારે આમ જ રાગ દ્વેષ જ કર્યા કરવાના, શું મારે આ રોજે જે બધું થાય છે શરીરની પ્રયોજન ને ઘરની પ્રયોજન ને દુકાનની પ્રયોજન ને ધંધાની પ્રયોજન ને બધી એ સિવાય જેટલા સંબંધોમાં કરતો હોય એટલી પ્રયોજન એથી આગળ વધીને એ જ કરવાનું કે આ સિવાય કોઈ મારું હિત કરવાનું. આ અંદરથી જે આવે તે બી જરૂર હિત થાય છે. થોડું થોડું લાગે શું કામ આવે, એક બદામ નો આજે ઘસરકો કરે પછી પાછો બીજે બી સવારે આવે તો રોજ 8 વાગે તેલ કાઢવા આવું છું બદામ નું. બદામનું તેલ માથામાં નાખવા જોઈએ ઠંડુ, આજે એક વખત ઘસે કાલ આવે તો પછી હું કહી ગયું હોય એ કેદી બધું તેલ ભેગું થાય ને કેદી વાપરે એ આખી બદામ ઘસાઈ જાય તો એમાંથી એને તેલનું એક ટીપું વાપરવા મળે નહીં, કેમ કે બીજે દી ઉડી ગયું હોય. એમ કલાક સાંભળે અસર થાય. 23 કલાકમાં તો 23 કલાકમાં 23 મિનિટ પહેલા તો ઉડી ગયું હોય, પછી પાછું બીજે દિવસે સાંભળવા આવે. આ પરિસ્થિતિ આ છે. એટલે ઊંડાણથી રસ લઈને જે કાર્યમાં પોતે પ્રવેશ કરે, જેટલા પરિણામ રસ લઈને આવે એટલી એની અસર જળવાઈ રહી. પણ વિપરીત રસ હોવાને લીધે જીવ આ રસ, આ વિષય સામે હોવા છતાં એનો રસ લઈ શકતો નથી. એનું કારણ કે વિપરીત રસ એવો ને એવો દ્રઢ થઈને ઉભેલો છે, અને એનું મુખ્ય કારણ દર્શન હોવું છે. જીવના વિભાવ રસને અને દર્શન મોહને અવિનાભાવી સંબંધ છે. આમ તો ક્રોધ, માન, માયા, લોભ, અનેક પ્રકારના રાગ, દ્વેષ આ બધા જે કષાયના પરિણામ છે એ સમજી શકાય છે, ઓળખી શકાય છે. પણ એ તમામ પ્રકારના કષાય પરિણામમાં કષાય રસ છે એને કષાયની શક્તિ કહેવામાં આવે છે. એ કષાય શક્તિ અને દર્શન મોહની આત્માને હણવાની શક્તિ, આ આત્માના ગુણને હણવાની શક્તિ, ગુણની પ્રગટ ન થવા દેવાની શક્તિ, એ એક સાથે કામ કરે છે. દર્શન મોહ નથી પકડાતો માણસને, મિથ્યાત્વ અવસ્થામાં દર્શન મોહ પકડાતો નથી, પણ રસ પકડાય છે. કેમ કે અધ્યાત્મનો વિષય બુદ્ધિગમ્ય છે, કર્ણાનુયોગ જેવો નથી. કે ભાઈ તને કર્મનો ઉદય હશે, શું કરીશ તું, તને અંદર કેવા કર્મનો ઉદય હોય, ક્યારે કેવા કર્મનો ઉદય આવે, પૂર્વે કેવા કર્યા હોય, કંઈ તને ખબર ન હોય, કાંઈ બુદ્ધિનો વિષય કાંઈ થાય નહીં, કરવું શું જીવે, હા ભગવાન ભરોસે છોડી દેવું કે એવું કાંઈ નથી. તને સમજાય એવો વિષય છે, તારે હિત કરવું હોય તો તને સમજાય એવો વિષય છે, કે તારા કષાય રસને તું સમજી શકે એવી વાત છે, અને એ કષાય રસની સાથે દર્શનનો અવિનાભાવી સંબંધ છે. તેથી ઉપદેશના પ્રકરણમાં હંમેશા કષાય રસ ઉપર ન ઉત્પન્ન થાય એવી અનેક પ્રકારની વિધિ, કષાય રસ ઉત્પન્ન ન થાય એ માટેની વિધિ અનેક પ્રકારે ઉપદેશવામાં આવી છે. વિધિ તો જે છે તે છે, પણ અનેક પ્રકારે એને ઉપદેશવામાં આવેલી છે. શૈલી અનેક પ્રકારે કરે છે કહેનારે. શ્રીમદજીનું વચન લઈએ કે કોઈ પણ ઉદયના પ્રસંગમાં સંસારી જીવને ધારાવાહી ઉદય છે. એક સમય ખાલી નથી કોઈને, ઉદયનો એક સમય ખાલી નથી. એ તમામ પ્રસંગોમાં, કોઈ પણ પ્રસંગમાં તીવ્ર રસે કરીને ન પ્રવર્તાય તે જ્ઞાનીઓના માર્ગમાં પ્રવેશવાનું દ્વાર છે. જ્ઞાનીના માર્ગમાં તારે પ્રવેશ કરવો હોય, મોક્ષ માર્ગમાં પ્રવેશ કરવો હોય, જ્ઞાની કહો કે ભગવાનના માર્ગમાં, પરમાત્માના જીનેશ્વરના માર્ગમાં પ્રવેશ કરવો હોય, તો પહેલો તારો રસ ઉડાડી દે ગમે તે પ્રસંગ હોય. એની કિંમત શું? બહારના પ્રસંગની કિંમત શું? વાત એટલી છે, તારા આત્મા જેટલી કિંમત, તારા આત્માના હિત જેટલી કિંમત, તારા આત્માના ગુણ જેટલી કિંમત, તારા આત્માની શાંતિ જેટલી કિંમત, આનંદ જેટલી કિંમત, જ્ઞાન જેટલી કિંમત, કેટલી કિંમત. જો વિષયને, વાતને વિચારીને બરાબર એને હૃદયમાં ઠીક કરી હોય તો એને ઉદય કાળે તીવ્ર રસ થાય, તો જાગૃતિ આવે કે અરે આ મને નુકસાન કરું છું. જેમ કોઈ હાથની માળેથી પડતું મૂકવાનું હોય તો એક વાર ધુમાડા ઉભા થઈ જાય કે ન થઈ જાય, હે અરે આટલું બધું ઊંચું છે, અહીંથી કેમ પડતું મૂકાશે, એમ એને અંદરમાં પોતાનું અહિતરૂપ કાર્ય થતા ખચકાટ આવે, અચકાટ આવે, તો એ કંઈક પાત્રતાનું લક્ષણ છે, નિશાની છે. એટલે હિત માટે જો જીવ તૈયાર થાય અને સારી રીતે તૈયાર થાય, અનંતકાળ વિચારીને, ભૂતકાળ વિચારીને, પોતાના દુઃખોને વિચારીને કે કેટલો દુઃખી થયો અને કેટલો દુઃખી થઈ રહ્યો છે, તો એક મોટી વાત એ છે કે સ્વભાવ એને સાથ આપે છે. એનો આત્મદેવ જે અહીંયા રમણીય આ ચૈતન્ય દેવ કહ્યો છે, એ ચૈતન્ય દેવ એને સાથ આપે છે. જગતના બીજા સંયોગો એને સાથ આપે કે ના આપે, શરીર સાથ આપે કે ના આપે, કારણ કે એ હગું થતું નથી, શરીર હગું થતું નથી, હાલે છે આપણી ઈચ્છા પ્રમાણે, એ આડોડાઈ કરીને આડું આડું હાલે છે. આપણે જયંતિભાઈ તને કહેતા હતા પણ પાછલી ઉંમર હતી, તો કે આ પાડોશી છે ને એ આડો આડોડાઈ કરે છે એમ કે. શરીર કોણ છે? પાડોશી છે. આ પાડોશી ની આડોડાઈ ગણે છે. પાડોશી આડોડાઈ કરે તો કરવા દો, આત્મા સીધો થાય તો પાડોશી ની આડોડાઈ એને નડે એવું નથી, ભલે કર્યા કરે એને, એના પ્રમાણે હાલશે. આત્માની ઈચ્છા પ્રમાણે, વિકલ્પ પ્રમાણે શરીર ચાલે એ પણ વસ્તુ સ્થિતિ તો નથી. પરિણામો ઉત્પન્ન થવાની સાનુકૂળતા સ્વભાવમાંથી થવા લાગે છે. એનો આત્મા અંદર થી સવળે ઉઠે છે કે હવે મારે મારું હિત કરી લેવું છે, તો જરૂર એમાં કઈ બીજી તકલીફ નથી. અને એ વિષય પણ અહીંયા રહેશે. ક્રિયાકાંડ નો આડંબર અને વિવિધ વિકલ્પ રૂપ કોલાહલ આ પ્રેરણાનો વિષય છે. શાશ્વત આત્મા રમણીય છે તેને ગ્રહણ કર, ગ્રહણ અને ત્યાગ બે નો વિષય આમાં લીધો છે. વિધિ નિષેધ જેને કહેવામાં આવે, શાશ્વત રમણીય આત્માને ગ્રહણ કરવું એટલે જ્ઞાનની અંદર સ્વપણે અનુભવ કરવો, એને ગ્રહણ કર્યું એમ કહેવામાં આવે છે. રાજમલજી કૌરષ્ટિકામાં જ્ઞાનને સ્વ પર ગ્રાહક શક્તિ એમ કહ્યું છે. સ્વ અને પરને ગ્રહણ કરનારી શક્તિ, પરને પરપણે ગ્રહણ કરે, પરને સ્વપણે ગ્રહણ કરે ને, અને સ્વને સ્વપણે ગ્રહણ કરે, સ્વપર ગ્રાહક શક્તિ કહો, સ્વપર પ્રકાશક શક્તિ કહો, એ જ્ઞાનની શક્તિ છે. જ્ઞાનની શક્તિ ને એવા દ્વિરૂપ છે, દ્વિરૂપ બે રૂપ છે, સ્વને પણ પ્રકાશે અને પરને પ્રકાશે. સ્વરૂપા પરરૂપા ભાસી, જ્ઞાન શક્તિ દ્વિવિધા પ્રકાશી, સ્વરૂપા પરરૂપા ભાસી, બનાસદાસજી ગાયું છે. કહે છે કે તારા જ્ઞાનને, તારા આત્માને, આત્માને કહો કે જ્ઞાનને કહો, જ્ઞાનને કહો કે આત્માને કહો, સ્વપણે ગ્રહણ કર, તું તને તારાપણે ગ્રહણ કર એમ કહે છે. વિચિત્રતા એ ઊભી થઈ છે મિથ્યાત્મને લઈને કે તું તને જ પોતા સ્વરૂપે ગ્રહણ કરતો નથી અને તું પરને પોતા સ્વરૂપે ગ્રહણ કરે છે. આ એક મોટી વિડંબના ઉભી થઈ છે. એટલે એમ કહેવું પડે છે કે ભાઈ તારું ઘર છે એને તારું ઘર માન, બીજાના ઘરને પોતાનું માનવા જાય તો તારા ઘરને તારું માન ને, તારું ઘર છે ન હોય તો જુદી વાત છે, તારું સ્વરૂપ છે અને તારું જ્ઞાન છે, જે જાણે છે એ તારું જ્ઞાન છે, જાણે છે એ તારું જ્ઞાન છે, તો તને તું જ્ઞાન સ્વરૂપે સ્વીકારવામાં તને તકલીફ શું છે, વાંધો શું છે, આડું શું આવે છે, અંતર વિચાર કરીને તપાસી લે તો તને સમજાયું છે કે મારા ને મારા કોઈ કોઈ એવા પરિણામ છે જે પરમા સ્વપણો કરે છે, પરમા સ્વપણે પ્રવેશ કરવાનો ભાવ કરે છે, થઈ શકતો નથી, અશક્ય છે, એટલે મિથ્યા ભાવ છે, પણ એવો જે ભાવ કરે છે એ જ પરિણામ સ્વમાં સ્વપણું થવા દેતો નથી. નહીતર આ તો બહુ વિષય એટલો બધો સુગમ સરળ થાય છે કે જે જ્ઞાન છે એ જ્ઞાન તો ધારાવાહી ચાલે જ છે અને તારું સ્વરૂપ છે, જ્ઞાન તો તારું સ્વરૂપ છે, હવે એને તારે તારે જ્ઞાનને તારું સ્વરૂપ માનવું, એમાં તને વાંધો શું? માણસ કહે છે ને કે આ કામમાં ફલાણા વાંધો પાડે છે, ફલાણા ભાઈ વાંધો નાખે છે, તો હવે આ તારા કામમાં તુને તું ક્યાં વાંધો નાખે છો? તારું જ્ઞાન, તું જ્ઞાન સ્વરૂપી, આ વાત તને શ્રદ્ધવામાં, સ્વીકારવામાં, વિશ્વાસ લેવામાં, અનુભવવામાં તને વાંધો શું? મૂળ જ્ઞાન પોતે અનુભૂતિ સ્વરૂપ છે, આબાળ ગોપાળને અનુભવ ગોચર થઈ રહ્યું છે, તો એ અનુભૂતિ સ્વરૂપ છે, એ જ્ઞાનનો કેવો સ્વાદ છે! તારા જ્ઞાન ઉપયોગને જ્ઞાન ઉપર જ લઈ જાય ને, બીજે લઈ જાય છો એના બદલે, તો તને તારું જ્ઞાન વિગન અનુભવ ગોચર થશે, કેમ કે જ્ઞાનમાં જ્ઞાન વિગન સદાય રહે છે, કદી જ્ઞાન જ્ઞાન વિગનનો ત્યાગ કરી શકતું નથી, પણ તારી દ્રષ્ટિ, તારો ઉપયોગ બીજા ઉપર હોવાને લીધે એ વાત તને સમજવામાં આવતી નથી કે અનુભવવામાં આવતી નથી. લક્ષ બીજું છે તો લક્ષની સાથે કેટલું કેટલું બીજું છે એ વિચારવા જેવું છે. લક્ષ બીજું છે એનો અર્થ કે નિર્ણય ઊંધો છે. કેવો ઊંધો નિર્ણય છે? કે શરીરથી, શરીરની અનુકૂળતાઓથી સુખ આવે છે, શરીરને અનુકૂળ રહે એવી સગવડોથી સુખ આવે છે, એ સગવડોનું માધ્યમ જે પૈસા છે એનાથી સુખ આવે છે, બીજા જેટલા કોઈ કુટુંબ પરિજન છે એની અનુકૂળતાઓથી સુખ આવે છે, એની પ્રતિકૂળતાઓથી દુઃખ આવે છે, આ બધો નિર્ણય એની અંદર ભેગો છે. એક બીજો એની રૂચિ ઊંધી છે, લક્ષ ઊંધું છે. બીજું છે તો એની રૂચિ પણ ઊંધી છે, એને જળ ભાવ અને જળ પદાર્થો રૂચે છે, પાંચ ઇન્દ્રિયોના જે વિષયો છે એમાં સ્વાદ રૂચે છે, ગંધ રૂચે છે, જે એને જ્યાં જ્યાં એને ઠીકપણાની કલ્પના કરી છે એ બધું એને રૂચે છે, અને એનું જ જ્ઞાનને, એની જ શાંતિને, એના જ આત્મગુણો એને રૂચતા નથી, એની અરુચિ થાય છે, એકની રૂચિમાં બીજાની અરુચિ થાય છે. એમ લક્ષ બીજું છે તો આ બધા દુર્ગુણો સાથે ને સાથે અવિનાભાવીપણે કામ કરે છે. હા, ઝેરની રુચિ છે, ખરી વાત છે, ઝેરની રુચિ અને અમૃતની અરુચિ. પછી એનું, એના ફળમાં ચાર ગતિના દુઃખ ન મળે તો થાય શું? હાથે કરીને ઝેર ખાય તો એનું દુઃખ ન થાય તો થાય શું? કુદરત બંધાયેલી છે, જાણે ખાય કે અજાણે ખાય, ઝેર ખાવાનું ફળ થાય, થાય ને થાય. એમ રુચિએ કરીને પર પદાર્થને સેવે, સુખ બુદ્ધિએ કરીને પર પદાર્થને ગ્રહણ કરે, કે પર પદાર્થ પ્રત્યેના પરિણામ કરે, ગ્રહણ તો ક્યાં કરી શકાય, તો એના ફળમાં સંસાર દુઃખ ઉત્પન્ન થાય, થાય ને થાય જ, ન થાય એ પ્રશ્ન નથી, અનિવાર્યપણે સંસાર દુઃખ એમાં ઉભેલું જ છે. એટલું ગુરુદેવશ્રી તો બહુ ચોખ્ખું કરી ગયા કે તારા યોગ મિથ્યાત્ના ભાવમાં અનંત નિગોદ નો ગર્ભ પડેલો છે. શું? અનંત નિગોદ ના ભાવ નો ગર્ભ પડેલો છે એક મિથ્યાત્વના ભાવમાં. ગમે તેમ કરીને, મરણીયો પ્રયત્ન કરીને એકવાર આને તો તોડી નાખે, મિથ્યાત્ને તોડી નાખે, નહીતર પાછળ દશા બહુ બુરી છે, અને આંખ ક્યારે મીચાશે એનો કોઈ અત્યારે નિયમ નથી, એટલે એ પહેલા શીઘ્રપણે ત્વરાથી મિથ્યાત્મનો નાશ થાય એ કરી લેવા જેવી છે. બહુ વજન આપ્યું છે આ વિષય ઉપર, ગુરુદેવશ્રીએ બહુ વજન આપ્યું છે, ખૂબ વજન આપ્યું છે. અહીંયા પણ એ જ વાત છે કે શાશ્વત આત્મા રમણીય છે, તેને ગ્રહણ કર, અને ક્રિયાકાંડનો આડંબર, વિવિધ વિકલ્પરૂપ કોલાહલ, તેના ઉપરની દ્રષ્ટિ છોડી દે. બધો કોલાહલ તું છોડી દે. ક્રિયાકાંડનો આડંબર મન વચન કાયાની ક્રિયા છે, એને આડંબર કહે છે. બહારનો દેખાવ થાય અને અંદરમાં કાંઈ ન હોય તો એને આડંબર કહેવામાં આવે છે. ખોટા હીરાનો હાર પહેરે, પ્લાસ્ટિકના હીરાનો, હીરાનો દાગીનો તરવાનો આડંબર કર્યો છે, એટલે કે મૂળમાં એની પાસે સાચા હીરાના પૈસા નથી, એમ ક્રિયાકાંડનો આડંબર કરે છે, એમાં મૂળમાં ધર્મની ક્રિયા નથી, ધર્મની ધર્મનો આડંબર છે પણ એમાં ધર્મ નથી, એટલે એ ક્રિયાકાંડને આડંબર કહેવામાં આવે છે, સાચી વસ્તુ નથી.
પૂજા પાઠ સ્વાધ્યાય બે જાતના, પૂજા પાઠ સ્વાધ્યાય બે જાતના છે, આડંબર વાળા આડંબર વગર.
બહારની ક્રિયા તો આડંબર જ છે, જેટલું બહાર છે તો દેખાવ જ છે ને, બીજું શું છે? આડંબર એટલે દેખાવ, એમાં ક્યાંય આત્મા છે? આ સ્વાહા કર્યું એમાં ક્યાંય આત્મા છે? એ અષ્ટદ્રવ્યમાં ક્યાંય આત્મા છે? એમાં ક્યાંય આત્મા નથી. એ શુદ્ધ ભાવમાં આત્મા છે? એમાં ક્યાંય આત્મા નથી, એટલે એને બાહ્ય ક્રિયાનો આડંબર કહેવામાં આવે છે. જ્ઞાની કરે છે પણ જ્ઞાની ખરેખર શું કરે છે એ તને ખબર નથી. ઓલા જેવું છે, આજ્ઞા ને લાકડામાં નહીં ખાને, એનાથી અગ્નિ ન હળગે. એની પાસે અંદરમાં સાચી અગ્નિ છે, જ્ઞાની પાસે તો અંદરમાં ધ્યાનાગ્નિ છે, એટલે અંદરની અંદરની એની ક્રિયા છે એ તને દેખાતી નથી. તને આડંબરનો મોહ છે એટલે તું પણ એમની બહારની ક્રિયા જુએ છે, ને પછી એના ચાલા પાડ કે હું એ કરે, હું કરું, એ કરે, એ હું કરું, એથી તો કંઈ તને શાંતિ નહીં થાય, એ આડંબરથી શાંતિ થવાની નથી. પહેલા અંદરનું કર, શું પહેલા અંદરનું કર, બહારનું થવા યોગ્ય હશે તે થશે. એના બદલે અંદરમાં શૂન્ય, અંદરનું કાર્ય કરવામાં શૂન્ય, અને બહારનું કાર્ય કરવામાં હોશ કરવા માંડે, સૂરો પૂરો થઈને, એથી તો કઈ તને તરું વળવાનું દી વળવાનું નથી એમાં કઈ. બરોબર, એ સ્વભાવાદીન છે ને. આ તો આમાં તો ક્યાં મોક્ષ માર્ગ જ નથી ને, પણ આત્મા નથી એટલે આત્માનો માર્ગ પણ એમાં નથી. આ વાત તો સાફ થઈ જવી જોઈએ, ચોખ્ખે હોવી જોઈએ, ક્યાંય ભૂલે ચૂકે એની કિંમત આપે નહીં. એટલું તો એને બરાબર પાકું બુદ્ધિપૂર્વક પણ હોવું જોઈએ, નહીતર આ ઠીક કર્યું, આ સારું કર્યું, આટલું તો કર્યું એવું આવ્યા વિના રહેશે નહીં. અને એ જ તારા દર્શન મૂળનો, દર્શન મૂળનો રસ વધવાનો પ્રગટ પુરાવો છે. જ્યાં અંદરમાં એના પ્રત્યે ઠીક બુદ્ધિ આવી, એ તારો દર્શન મૂળનો રસ ત્યાં વધ્યો. દર્શન મૂળ તો છે પણ અહીંયા રસ વધી ગયો. ક્રિયાકાંડનો આડંબર, વિવિધ વિકલ્પરૂપ કોલાહલ આ લીધો છે, તત્વજ્ઞાનના વિકલ્પો લીધા છે, અહીંયા બહારની ક્રિયા લીધી છે, બે વાત લીધી છે, બે બોલની અંદર બે પ્રકારના બાહ્ય ક્રિયાને લઈ લીધી છે. ક્રિયાકાંડનો આડંબર અને વિવિધ વિકલ્પરૂપ કોલાહલ, તેના ઉપરની દ્રષ્ટિ છોડી દે, એ હું કરું છું, એ ઠીક કરું છું, એટલું કાંઈક કરું છું, એમ જે એમાં તારું વજન છે એમાં તું તારું આખું અસ્તિત્વ રાખી દે છો, એ દ્રષ્ટિ છે. દ્રષ્ટિ છે એ અસ્તિત્વની સ્થાપના કરનારો ભાવ છે. આ મેં કર્યું, આટલું મેં કર્યું, એ વિપરીત દ્રષ્ટિ છે, એને દર્શનમો કહેવામાં આવે છે. વિવિધ વિકલ્પરૂપ કોલાહલ, આત્મા નિર્વિકલ્પ સ્વરૂપ છે, ચૈતન્ય દેવ, રમણીય ચૈતન્ય દેવ નિર્વિકલ્પ સ્વરૂપ છે, એના એની સામે આ વિકલ્પો છે, એ બધા કોલાહલ રૂપ છે અને ક્લેશ રૂપ છે. જેટલા વિકલ્પ છે, વિકલ્પ માત્ર છે, આખો શાક માર્કેટમાં જેમ હોય છે એમાં વિકલ્પમાં અંદરનો વિકલ્પનો કોલાહલ છે, બધો કોલાહલ છે, વિકલ્પનો ઉત્થાન એ જ કોલાહલ છે એમ કે છે. એમાં ક્યાંય આત્મા નથી, જેમ બાહ્ય ક્રિયામાં આત્મા નથી એમ વિકલ્પમાં ક્યાંય આત્મા નથી. એ આત્માથી શૂન્ય છે, આત્માથી રહિત છે અને આત્માના અભાવ સ્વરૂપે છે, ક્યાંય એમાં આત્મા નથી. બીજેની સંસારના કાર્યો તો જુદી વાત છે, એ તો મોટી ભઠ્ઠી છે, આ એને ભઠ્ઠી લાગવી ત્યારે એને શાંતિ જોઈએ છે એ વાત, એને શાંતિની ચાહના છે એ વાત ઊભી થાય છે. આ પણ કોલાહલ પણ જોઈએ છે અને આ પણ જોઈએ છે, બે વાતમાં મેળ ખાતો નથી. વિવિધ વિકલ્પરૂપ કોલાહલ તેના ઉપરની દ્રષ્ટિ છોડી દે. આત્મા તો અંદરમાં આડંબર વિનાનો નિર્વિકલ્પ છે, કોલાહલનો નિષેધ નિર્વિકલ્પથી કર્યો, અને અંદરમાં કોઈ મનવાણીની દેહ મનવાણીની ક્રિયા નથી, આત્માની અંદરમાં કોઈ દેહ મનવાણીની ક્રિયા નથી. આત્મા આડંબર વિનાનો અને નિર્વિકલ્પ છે, ત્યાં દ્રષ્ટિ દે, ત્યાં તારું સર્વસ્વ ત્યાં છે એવી રીતે તારી દ્રષ્ટિ ત્યાં દે. અહીંયા જ મારું સર્વસ્વ છે અને આ આત્માને છોડીને મારું કિંચિત માત્ર ક્યાંય પણ થોડું પણ કાંઈ છે નહીં. આમાં છે આ તો એને પહેલામાં પહેલો નિર્ણય કરવો જોઈએ, પરિણમન ભલે પાછળથી આવે પણ નિર્ણય તો ગમે ત્યારે થઈ શકે છે.
બરાબર.
અને આ નિર્ણય લંબો નિર્ણય બદલાવવા માટે છે, એટલે પહેલો બોલ ઓળખવાનો લીધો છે કે ચૈતન્ય દેવ રમણીય છે તેને ઓળખ, જેવો એ સુખ સ્વરૂપે છે, આનંદ સ્વરૂપે છે, શાંત સ્વરૂપે છે, અનંત, આ બધા ભાવો અનંત છે, જેવો છે એવો એને ઓળખ તો તારો ઊંધો નિર્ણય બદલાઈ જાય. ઓળખનો અર્થ એ છે કે તારો ઊંચો નિર્ણય છે એ ફરી જાય તો એ તો બરાબર થઈ શકે એવું છે. એ તારે નિર્ણય બદલતા એ પરિણમનને લઈ આવશે, પરિણમન જોઈએ ને, તારે કે આવું પરિણમન થવું જોઈએ તો નિર્ણય બદલાશે તો પરિણમન બદલાશે, નિર્ણય બદલાયા વિના પરિણમન બદલાશે નહીં. કોઈ પણ જીવ અનંત કાળમાં જેટલા સાધક થયા એમાં કોઈ પણ સાધક વિપરીત નિર્ણય કે વિપરીત અભિનિવેશ રાખીને આત્માને સાધી શક્યો છે એવું એકને માટે પણ બન્યું નથી. પહેલો અભિનિવેશ છૂટે છે, પહેલો ઊંધો નિર્ણય છૂટે છે, પછી એનું પરિણામ આવે છે. ઓળખવાની વાત તો કેટલાય બોલમાં લીધી છે, ભલે સંક્ષેપમાં એ વિશે આવે છે પણ એનું જે મહત્વ છે એ મહત્વ સમજવું જોઈએ. છે આત્મા આડંબર વિનાનો નિર્વિકલ્પ સ્વરૂપ છે, વિકલ્પ સ્વરૂપે નથી પણ નિર્વિકલ્પ સ્વરૂપે છે. તને જે વિકલ્પ સ્વરૂપે તારો પોતાનો અનુભવ આવી રહ્યો છે એવો તારો આત્મા નથી એમ કહેવું છે. તને અત્યારે જેટલા વિકલ્પ થાય છે, પરિણામના વિકલ્પ જેટલા થઈ રહ્યા છે, જ્યારે જ્યારે જે તે પ્રકારના વિકલ્પ થાય છે ત્યારે ત્યારે તેવો હું એમ અનુભવ થાય છે, પણ એવું તારું સ્વરૂપ નથી. તો કેવું છે કે એક વિકલ્પ નહીં એવું તારું નિર્વિકલ્પ સ્વરૂપ છે, જ્યાં વિકલ્પનો અવકાશ નથી. ખરેખર તો સ્વવિકલ્પ અને નિર્વિકલ્પ તો અવસ્થા ધર્મ છે. શું? જેમ શુદ્ધિ અને અશુદ્ધિ અવસ્થા ધર્મ છે, છતાં અપેક્ષાએ આત્માને શુદ્ધ કહેવાય છે, કેમ કે જેવી શુદ્ધ અવસ્થા એવો સ્વભાવ છે. માટે વિકલ્પ ને નિર્વિકલ્પ એ અવસ્થા ધર્મ છે, પણ જેવી નિર્વિકલ્પ અવસ્થા થાય છે એવો નિર્વિકલ્પ ભાવ સ્વભાવ હોવાથી આત્મા નિર્વિકલ્પ સ્વરૂપે છે એમ કહેવામાં આવે છે, એવો વ્યવહાર કરવામાં આવે છે નામથી. બાકી ખરેખર સ્વવિકલ્પ કે નિર્વિકલ્પની અપેક્ષા પણ એને લાગુ પડતી નથી, અપેક્ષા એ લાગુ પડતી નથી. જેમ આત્મા બંધ સ્વરૂપ નથી પણ આત્મા મોક્ષ સ્વરૂપ છે એમ કહેવું પડે છે, છતાં પણ આત્માને બંધ મોક્ષની અપેક્ષા લાગુ પડતી નથી. એ તો જેવો છે એવો છે, એના દિવસે બંધાયેલો મોક્ષ થાય એને તો પ્રશ્ન રહેતો નથી. એમ શક્તિરૂપ તત્વમાં વિકલ્પ નિર્વિકલ્પનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી, કેમ કે એ તો સામર્થ્યરૂપ તત્વ છે, એમાં વિકલ્પ શું હોય? સામર્થ્યને જેમ છે એમ ઓળખે તો જેવું નિર્વિકલ્પ સ્વરૂપ છે એવું બરાબર નિર્વિકલ્પ સ્વરૂપ એને ઓળખવામાં આવે છે. આત્મા નિર્વિકલ્પ છે ત્યાં દ્રષ્ટિ દે, ત્યાં દ્રષ્ટિ દે એટલે તારું અહમ પણ ત્યાં સ્થાપિત કર. આવો જ હું છું, આ જ હું છું એમ ત્યાં તારે શ્રદ્ધાને બરાબર સ્થાપ. ચૈતન્ય રમણતા વિનાના વિકલ્પ કુલાલમાં તને થાક લાગશે અને વિસામો નહીં મળે. ગમે એ વિકલ્પ કરીશ તું પણ તને ક્યાંય વિસામો મળશે નહીં. માણસ કે છે ને ભાઈ, હવામાનની તળાઈમાં હોતા પછી પણ ઊંઘ આવતી નથી, કેમ કે એ ખરેખર એમાંથી ઊંઘ આવતી તો નથી, તળાઈમાંથી ઊંઘ આવે છે નહીં, ઊંઘ એમાંથી આવતી નથી, એ ઊંઘને દેનાર ચીજ નથી. પણ જીવ કલ્પના કરે છે કે આવું આવી અનુકૂળતા હોય, આવું સગવડ વાળું હોય તો મને બરાબર ઠીક રહે, એની કલ્પના માત્ર છે. દરેક વિષયમાં એની એ કલ્પના છે, ખરેખર સામી ચીજમાંથી કાંઈ આવતું નથી. તો કાંઈ નથી આવતું છતાં આવે છે એવો રસ લેતા શું થશે? કે આકુલતા એટલી ઉત્પન્ન થશે કે તને એનો થાક લાગશે. વગર સમજણે એ દિશામાં આગળ વધનાર જીવોની એવી દશા થાય છે કે એને સરવાળે એટલી બેચેની રહે છે કે ક્યાંય એને હક પડતો નથી, વિષય બદલા કરે છે અને થાક એનો વધતો જાય છે, એમાં કઈ થાક ઘટતો નથી. આ તો પ્રત્યક્ષ અનુભવ ગોચર છે. જેટલો પુદગળ સંયોગોમાં અને રાગ પરિણામોમાં અથવા વિભાવ પરિણામોમાં જેટલો તીવ્ર રસ લે એટલી આકુલતાનો વધારે જન્મ થાય, આકુલતા એટલી વધારે ઉત્પન્ન થાય. નિયમબદ્ધ વાત છે, આને કોઈ રોકી શકે નહીં, થાય થાય ને થાય. એ વિભાવ રસ છે પોતાના ચૈતન્ય રસથી, જળનો રસ અને વિભાવનો રસ પોતાના શાંત ચૈતન્ય રસથી સીધે સીધો પ્રતિકૂળ છે. જરા પણ એને અનુકૂળ નથી એ વાત એને જો પોતાના પરિણમનને અવલોકીને, પરિણમનના અનુભવને જોઈને તપાસીને જો નક્કી કરે તો એને કઈ દિશામાં જવું એની અંદરથી હુજ પડે, નહીતર દિશા હુજે એવું નથી. વિષય બદલા કરે એને દિશા હુજે નહીં, કાંઈ અહીંથી સુખ મળશે ને અહીંથી શાંતિ મળશે, આમ કરતા અનુકૂળ પડશે, આમ કરતા પ્રતિકૂળ પડશે, આમ કરતા અનુકૂળ. ગર્ભથળમાંથી બહાર નીકળે નહીં, જિંદગી થઈ જાય પૂરી. અંદર બધું સમજણ પડે એવું છે, ન સમજણ પડે એવું નથી, પણ અંદર જોવાનો અભ્યાસ નથી, પોતાનો જ પોતાને અભ્યાસ નથી. દુનિયા આખીનો અભ્યાસ કરવાની તૈયારી છે, એની હોશ છે, પણ પોતાનો અભ્યાસ કરતો નથી. આ તકલીફ છે. ચૈતન્ય રમણતા વિનાના વિકલ્પમાં કોલાહલમાં તને થાક લાગશે, વિસામો નહીં મળે. ક્યાંય તને વિસામો મળશે નહીં, બહુ ઘરગથ્થુ શબ્દ છે. વિસામો નહીં મળે, શાંતિ મળવાનો તો પ્રશ્ન નથી, પણ તને થોડો વિયામો મળશે કે નહીં, થાક ખાવા માટેનો થાકલો એને વિસામો કહેશે. છે તમારો શબ્દ છે વિસામો નથી, મારો ગુજરાતી ઘરગથ્થુ શબ્દ છે. આ માણસ પહાડી ચડે છે શિખર, તો ઉચ્ચે ઉચ્ચે પગથિયાને બદલે વિસામો ખાવાનું સ્થાન, રોટલો બનાવ્યો હોય માણસ બેસી શકે, કારણ ઉભો રહીને થાક થાય, નહીં તો બેસવા માટેનું સ્થાન બનાવ્યું હોય તો બેસી શકે, થોડોક આરામ લઈ લઈએ, વચ્ચે થોડોક આરામ લઈ લઈએ, એને વિસામો કહે છે. વિશ્રામ, વિશ્રામ જેને કહે છે, વિશ્રામ મૂળ શબ્દ વિશ્રામ છે, પારિભાષા સાહિત્યની પરિભાષાનો મૂળ શબ્દ વિશ્રામ છે, એમાંથી ઉતરી આવેલી આ ભાષા છે વિસામો. વચ્ચે વિશ્રામ લે છે ને મારા કહે છે કે જળને અનુસરીને થતા પરિણામમાં ક્યાંય તને વિશ્રામ મળે એવું છે, થોડો પણ આરામ મળે એવું છે? વિશ્રામ એટલે વચ્ચે થોડો ટેમ્પરરી આરામ મળે એવું છે કે ક્યાંય નથી? કોઈ જગ્યાએ વિશ્રામ થતા મળે એવું નથી. ગમે એટલા વિષય બદલે એનો થાક વધતો જાય, આકુલતા વધતી જાય, આ જેટલા 3 ઇંચના નજરે દેખાય એવા ભાવ જોવામાં આવે છે એ બધા તીવ્ર આર્ત ધ્યાનના ફળ સ્વરૂપે છે. આર્ત ધ્યાનનું ફળ 3 ઇંચ ગતિ અને રૌદ્ર ધ્યાનનું ફળ નરક ગતિ. શું તો આ જેટલા 3 ઇંચો છે જ્ઞાન મુંડાઈ ગયું છે, સંગની પંચેન્દ્રિય છે તો જ્ઞાન મુંડાઈ ગયેલું છે, બિડાઈ ગયેલું જ્ઞાન છે, અસંગને તો ઘણું બિડાઈ ગયું છે. એ ઘણી આતુરતા વધી 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 દે મનુષ્યપણે હોય, ખૂબ રસ લે પોતાના સંયોગો વાંચવા જાળવવા વધારવા, ઘણો તીવ્રપણે જેટલો રસ લે એ આકુરતા વધી વધીને 3 ઇંચમાં થયેલો જાય છે. બીજું કાંઈ થતું નથી, ત્યાં ઘણી આકુરતા છે. એ આકુરતા એટલી છે કે એની બુદ્ધિ બહાર મારી જાય પછી એને ઉઘાડ ઉઘાડ બંધ થઈ જાય. બુદ્ધિ બહાર મારી જાય એટલે ઉઘાડાનો બંધ થઈ જાય. આપણે ત્યાં પહેલાં તો કહેવત હતી, અત્યારે આયુષના પ્રમાણ થોડું વધારે છે, નહીં તો 60 બુદ્ધિ નાથી એમ કહેતા, ખબર છે? 60 બુદ્ધિ નાથી, એનો અર્થ શું કે લગભગ 60 વર્ષનો થાય ત્યારે નવો બંધ પડી ગયો હોય, આગલા ભાવનો કુગતિનો અધોગતિનો નીચી ગતિનો બંધ પડી ગયો હોય, પછી પરિણામ એની કેટલીક પ્રકૃતિનો ઉદય અહીંયા શરૂ થઈ જાય એને અનુસરતી કેટલીક પ્રકૃતિનો. જેમ ગુરુદેવ તીર્થંકર નથી થવાના, પણ તીર્થંકર પ્રકૃતિને યોગી પુણ્યને એવો કેટલો ઉપદેશનો અને શાસનનો પ્રકાર ઊભો થઈ ગયો, એમ એવી જે તીવ્ર પ્રકૃતિ હોય એનો આગળથી થોડી હવા શરૂ થઈ જાય. શું તો પછી એને બરાબર બેલેન્સ ન રહીએ તો કે કેમ આમ છે કે ભાઈ એ હાથે બુદ્ધિ નાખી છે, હવે એનો કાંઈ વર્કશોપ કરવો નહીં, એ બધા આગલા ભાવના પરિણામ સૂચક છે. એના બધા 3 ઇંચમાં જવાનું હોય એટલે એને બધા એના પરિણામ થઈ જાય. હા, એટલે એને આકુલતા ઘણી રહીએ, બેચેની ઘણી રહીએ, અને પછી એને વર્ષમાં કઈ ઠેકાણું રહે નહીં. ઉભી કરેલી તો કઈ નથી, હકીકત પણ છે, હકીકત પણ છે. આગે છે કઈ ચાલી આવતી નથી, એના ખરેખર પરિણામ બગડે છે. જો આત્મહિતની સાવધાની ન રહી તો પરિણામ બગડે છે, ગતિનો બંધ પડી જાય છે, અને પછી એના પરિણામ ઉપર એનો કંટ્રોલ હતો નથી. હા, એમ જ છે, એ તો સીધી સમજી શકાય એવી વાત છે કે 2/3 આયુષ પછી બંધ પડે છે. 2/3 આયુષ ગતિ થાય એમાં જે તે પ્રકારના પરિણામ અડાવણા કર્યા છે એનો સરવાળો આવી અને એક દોરડું તો તને બાંધવાનું છે. એક એક તાણો વાણો દોરડું વણાતું સીધું એક રસી થઈ જાય છે, એ આયુષમાં બંધ પડી જાય છે. પહેલા 2/3 ન પડે તો પછીના કોઈ પણ 2/3 પડે, એ પહેલા તો કોઈ ન પડે, ન પડે એ કુદરતી વ્યવસ્થા છે, કુદરતી વ્યવસ્થા છે. હા, એવું કઈ નથી, ઉત્કૃષ્ટ નિકૃષ્ટ ગમે એવા પરિણામ કરે, 2/3 આયુષ વ્યતીત થયા પહેલા તો કોઈને આયુષનો બંધ ન પડે. એનો નિયમ નથી કોને ક્યારે પડે, એનો પહેલે વખત ન પડે તો બીજી વખત ત્રીજી વખત છેલ્લે કોઈ નો કોઈ કારણ, કુદરતી છે. એ તો બહુ ગહન વિષય છે, સર્વજ્ઞના જ્ઞાન ગોચર કરુણા યોગ નો વિષય છે, ચતુર્થ નો વિષય નથી. શું કે છે કે વિકલ્પના કુલાળમાં તને થાક લાગશે, આ વચન છે એ પોતાના વિકલ્પના એની સાથે અંતર મેળવણી કરવા જેવું છે. કે પોતાને જે તે પ્રકારના વિકલ્પ ચાલે છે એમાં એને થાક લાગે છે, તો એમાંથી એને દૂર થવાનો ભાવ રહેશે, એમાં તને હોશ રહેશે, તો એ વિકલ્પના કોલાહલમાં આગળ વધી જઈશ અને એનું ફળ સારું નથી, એનું ફળ કોઈ સારું નથી. તારું વિશ્રામ ગ્રહ છે આત્મા, લ્યો વિશ્રામ શબ્દ લીધો છે તરત. તારું વિશ્રામ ગ્રહ છે આત્મા, તારો આત્મા જ તારું વિશ્રામ ગ્રહ છે, ત્યાં તું નિરાંતે રહી શકે એવું છે. આત્મામાં સાચો વિશ્રાંતિ ગ્રહ છે એમ કે છે. અને આત્મા સાચો સોનગઢ છે, સોનાનો ગઢ જ્યાં હોય, સોનાનો એટલે ઊંચામાં ઊંચો ગઢ, એ શબ્દ વાંચ્યો છે સોગાનીજી એક પત્રમાં. તો ગુરુદેવ આત્મગઢમાં બિરાજમાન છે. ક્યાં છે? સોનગઢમાં નહીં પણ આત્મગઢમાં બિરાજમાન છે. અવૈધ કિલ્લો છે, બીજા કિલ્લાને તો ભેદે દુશ્મનો, આ કિલ્લાને કોઈ ભેદી શકે એવું નથી. તોપનું ગાબડું ગમે એવો કિલ્લો હોય તો તોપથી ગાબડું પાડી દે, આત્માને અભેદ કિલ્લાને કોઈ ભેદે એવું નથી. એ અશરણ ભાવનામાં આવે છે કે ક્યાંય તને કોઈ શરણ થાય એવું નથી, ગમે એવું રક્ષણ તે કરી રાખ્યું હોય તો પણ મરણને શરણ થયા વિના તારે છૂટકો નથી. કયા ચોકીદારો, કયો ગઢ, કયું મકાન, કયા તાળા ખૂંચી, કયા વૈદ ડાક્ટર, કયા પૈસા, કયા સાધનો, કયા શસ્ત્રો તને મરણથી બચાવે એમ છે, એ બધાની હાજરીમાં ખોખમાયા દેહનું પીડ્યું રહેશે, હું પરિણામ અનુસાર ગતિ કરી દઈશ, એમાં કોઈ રોકી શકે એવું નથી. પછી જગતનો ગમે એ જીવ હોય એમાં કોઈ એને રક્ષણહાર નથી. તો કે તું ક્યાં સુરક્ષિત છો આ બધી પરિસ્થિતિમાં, તું ક્યાં સુરક્ષિત છો? કે તારા આત્મગઢમાં તું સુરક્ષિત છો, તારા એક પ્રદેશને કોઈ ખાંગો કરી શકે એવું નથી, કે એક ગુણને કોઈ લઈ જઈ શકે એવું નથી. અને એનું ભાન કરવું, એના ભાનમાં આવવું, એ જ તને તારો આત્મગઢ મળી ગયા બરાબર છે તો ખરો જ, પણ તને ભાન નથી એમ છે. પ્રણની જે ભાન એ તેમ આત્મા સિદ્ધ સમાન છે, પણ ક્યારે કે એનું ભાન કરે ત્યારે, ન ભાન કરે તો સિદ્ધ સમાન નથી એને. એને તો જે રાંકો ભિખારી અને જે દીન છે એવો જ છે પોતે. વિકલ્પના કુલાહલમાં તને થાક લાગશે, વિશામું નહીં મળે, તારું વિશ્રામ ગ્રહ નિર્વિકલ્પ આત્મ સ્વરૂપે તારું વિશ્રામ ગ્રહ છે. એ આત્મામાં શાંતિ અને વિશ્રામ મળે એવું છે. સાદી અનંત અનંત સમાધિ સુખમાં અનંત દર્શન અનંત જ્ઞાન સહિત એવું વિશ્રામ ગ્રહ છે આત્મા. તેમાં જા એટલે તેમાં સ્વપણાનો ભાવ લાવીને નિવાસ કર એમ કેવું છે. સ્વપણાનો પોતાપણાનો ભાવ લાવીને નિવાસ કર તો તને થાક નહીં લાગે, તો તને થાક લાગશે નહીં. અથવા તો અનંત કાળનો લાગેલો થાક અહીંયા ઉતરી જશે, થાક તો નહીં લાગે પણ ઉતરી જશે ઉલટાનો. પુરુષાર્થનો વિષય ચાલતો હોય છે ગુરુદેવના વ્યાખ્યાનમાં, તો ઘણા એ પ્રશ્ન કરે છે આમાં અનંત પુરુષાર્થ છે, અનંત પુરુષાર્થ છે એમ કોઈ વાર વાત આવે, એમાં પણ સાહેબ થાક લાગે પુરુષાર્થ અનંત, તો કે આ તો થાક ઉતરી જાય એવી વાત છે. આત્માનો વિચાર કરવા જઈએ છીએ પણ થાક લાગે છે, પણ એ વિકલ્પમાં તો થાક લાગે એવું જ છે. અંદરમાં નિર્વિકલ્પ સ્વરૂપમાં તો થાક ઉતરી જાય છે, થાક લાગવાનો પ્રશ્ન રહેતો નથી, પણ એ રસ્તો ને એ દિશા જ્યાં સુધી જોઈ નથી ત્યાં સુધી જીવને મૂંઝવણ થાય છે કે આમાં તો બધી થાક જ લાગે છે. વિકલ્પ કરો થાક લાગે, ભક્તિ કરો થાક લાગે, પૂજા કરો થાક લાગે, ગમે તે કરો બહાર તો થાક જ લાગવાનો છે, એમાં તો ક્યાંય વિશ્રાંતિ મળે એવું નથી. વિષામો નહીં મળે તારો વિશ્રામ ગ્રહ છે આત્મા. બહુ મધુર શબ્દ છે, તારો વિશ્રામ ગ્રહ છે આત્મા. બસ એને ત્યાં વિશ્રામ કરે, એમ કોઈ વન ઉપવનમાં કોઈ વિશ્રામ ગ્રહ બનાવ્યો હોય તો માણસને એમ થાય હા તો બહુ સારો વિશ્રામ ગ્રહ છે, અહીં આરામ કરવા જેવો છે. પણ એ આરામમાં કહે છે કે તને કલ્પના થઈ છે, ભ્રાંતિ થઈ છે, એ આરામ એ ખરો આરામ નથી, એ વિકલ્પમાં થાક છે. આત્માના આરામ ગ્રહને છોડીને, શાંત આરામ ગ્રહને છોડીને બીજે ક્યાંય પણ આરામ મળે છે, મળી શકે છે, એ આત્માની ભ્રાંતિ છે, ક્યાંય મળતી નથી. સોવાથી આરામ ખરો કે નહીં, કે એમાં પરખું બદલવું પડશે. પછી તો કે છ આઠ દસ કલાકે હવે થાયકા હુતા હુતા પણ થાયકા આવે, કેમ શું? એ તો આરામ લેવાની વાત છે. શરીરની બુદ્ધિ અવસ્થામાં માણસને આરામ સુવાથી મળે છે, જરાક સૂઈએ એટલે આરામ મળે, એ વાત પણ સાચી ઠરતી નથી, સરવાળે સાબિત થતી નથી. ત્યાંથી પણ માણસ થાકે છે, એને એમ થાય છે કે હું બેસું બેસું તો હવે થોડોક આરામ મળે, ત્યાંથી થાકે છે તો કે હવે સૂવું તો આરામ મળે, ચાલુ તો આરામ મળે, ક્યાંય એને આરામ મળતો નથી, એનો અનુભવ બોલે છે. તો પણ એની એટલી વિચિક્ષણતા નથી કે ક્યાંક બીજો વિચાર કરવો, હવે કઈક બીજો વિચાર કરવા જેવો છે આરામ માટે, એ વાત એની બુદ્ધિમાં આવતી નથી. આત્મામાં જા તો તને થાક નહીં લાગે, ઉલટાની શાંતિ મળશે. અહીંયા ત્યાં થાક લાગે એવું કાંઈ નથી, નિર્વિકલ્પ અનંત ગુણ નિધાન આત્મ સ્વરૂપ છે, એમાં ક્યાંય થાક લાગે એવું નથી. પરિણામ અનંત કાળ પર્યંત સાધી, જ્યારથી સાધક દશાથી ત્યારથી શરૂઆતથી અનંત કાળ પર્યંત સ્વભાવના પરિણામ ઉત્તરો ઉત્તર વૃદ્ધિગત પામતા પામતા પૂર્ણતાને પામે છે, અનંત કાળ પર્યંત એ પરિણામ થાય છે, ક્યાંય થાક લાગવાનો પ્રશ્ન રહેતો નથી. ક્યાંય થાક લાગવાનું નહીં, ક્યાંય પરિભ્રમણ કરવાનું નહીં, કોઈ ઉપાધિ નહીં. ખરેખર તો થાક લાગે છે એનું કારણ ઉપાધિનો બોજો છે પરિણામ ઉપર, અને બોજો ઉપાધિનો બોજો ઉપાડવો એ આત્માનો સ્વભાવ નથી, એ આત્માનો સ્વભાવ નથી, એટલે એને થાક લાગે છે. એટલે બહારમાં જે ધાર્મિક પ્રવૃત્તિમાં બાહ્ય પ્રવૃત્તિથી જે નિવૃત્તિ લેવાનું કારણ છે એ એટલું જ કારણ છે કે બીજી ઉપાધિનો બોજો એટલો તો નહીં, પછી જે રહ્યો એ વિકલ્પ રહ્યો, એ સામાન્ય જે રહ્યો નિરસપણે કરવા યોગ્ય, એ પણ આ નિર્વિકલ્પ આત્મ સ્વરૂપના આશ્રયથી એને પણ પછી ટાળવાની સુગમતા થાય છે. પણ તીવ્ર રસ લેતો હોય બાહ્ય પ જ પ્રવૃત્તિમાં અને પ્રવૃત્તિમાંથી જ એને નિવૃત્તિ લેવા માટે એનો રસ તૈયાર ન હોય તો એ કીધી બીજા નિર્વિકલ્પ થવાનો એને અવસર છે કે એને તો કોઈ રીતે અવસર આવતો નથી. એટલે અંતર નિવૃત્તિ માટે, ઉપયોગની અંતર નિવૃત્તિ માટે બાહ્ય નિવૃત્તિનું અનુમોદન કરવામાં આવ્યું છે. એનું કારણ મૂળમાં એ છે, મૂળમાં એ પ્રકાર છે. પણ અંતર નિવૃત્તિ સાથે સાથે લેવી તો નિવૃત્તિ બાહ્ય નિવૃત્તિ સાર્થક થાય, નહીતર બાહ્ય નિવૃત્તિ અનંતવાર લીધી છે, અનંતવાર નિરર્થક થઈ છે, આ વધુ એકવાર નિરર્થક થાય, તેથી કઈ એને લાભ થાય નહીં. પાછો પ્રવૃત્તિમાં આવી જઈશ, દસ દિવસ પર્યોષણ કર્યા અને પછી પાછો નિવૃત્તિ લીધી, શું નિવૃત્તિ લીધી, પાછો રસીનો એનો ચાલુ થઈ જાય છે. સાદી અનંત એનો રસ જુદો છે, એનો રસ એવો અલૌકિક રસ છે કે એક વાર પણ કોઈ જીવ સ્વ સ્વરૂપના શાંતિનો અને આનંદનો આસ્વાદ અનુભવ લે છે એને પછી બીજું કઈ સુવાતું નથી. એને ફરી ફરીને એમ થશે આના વગર ક્યાંય હવે બીજે ક્યાંય સારું લાગે એવું નથી. જેમ માણસ કહે છે ને કે ગુરુદેવને સાંભળ્યા હતા પછી કોઈ વક્તાને સાંભળીએ તો રસ ન પડે. વક્તાઓ તો વિભિન્ન ધર્મની અંદર નામાંકિત વક્તાઓ હોય છે દરેક સંપ્રદાયમાં, પણ આપણે જેને ગુરુદેવને સાંભળ્યા છે એ લોકો તો એમ કે ગુરુદેવને સાંભળ્યા પછી કોઈની વાતમાં કોઈના વ્યાખ્યાનમાં કોઈના લેક્ચરમાં રસ પડતો નથી. આ તો હવે બહારમાં આટલો ફેર પડે છે. અલૌકિક તત્વના વક્તા હતા ને તો અહીંયા અલૌકિક સ્વાદ આવે છે આનંદનો શાંતિનો, પછી એને બીજે ક્યાંય શાંતિ તો છે નહીં, મળતી નથી. એટલે એને ફરી ફરીને આત્મામાં આવીને ઠરવું એ જ વાત એને માટે તો લાગ્યા કરે છે એને કે આ એક જ ઠરવાનું સ્થાન છે. ક્યાંય મને શાંતિ મળતી નથી, ક્યાંય ચેન થતું નથી, ક્યાંય મને ગમતું નથી. એટલે પહેલા બોલમાં એમ કહ્યું કે જો તારી એવી સ્થિતિ હોય કે તને ક્યાંય ગમતું ન હોય તો આત્મામાં તને કસાયેલા સ્વાદ લાગે છે અને એ આત્માને જરા પણ રુચતા નથી. પોતાની મૌલિક શૈલીથી એ વિષય આવ્યો છે. આગવી શૈલી દરેક જ્ઞાનીઓને પોતાના સ્વાનુભવને કહેવાની શૈલી પોતાની હોય છે. વાત તો સિદ્ધાંત ક્યાંય બદલાતો નથી, કોઈ જ્ઞાનીનો એક પણ સિદ્ધાંત બદલાતો નથી. ઘણાને એવું લાગે છે આ શ્રીમદજીનું કે શ્રીમદજી કંઈક આમ વિચારતા હતા, એવું કાંઈ નથી. સિદ્ધાંત કોઈનો ફેર પડતો નથી. સિદ્ધાંત જ્ઞાનમાં બધા જ્ઞાનીઓનો એક જ સિદ્ધાંત છે, કેમ કે બધા જ જ્ઞાનીઓને સ્વપર પદાર્થનો અનુભવ એક જ પ્રકારે થાય છે. સ્વપર પ્રકાશ જ્ઞાનમાં કોઈને બીજી રીતે થતો નથી. કોઈ જ્ઞાનીને પર સ્વપણે ભાસતું નથી, કોઈ જ્ઞાનીને સ્વરૂપમાં બીજો પ્રકારે સ્વરૂપ કોઈ અનુભવમાં આવતું નથી કે જેથી કરીને એના સિદ્ધાંતમાં ફેર પડે. પૂરી પર પદાર્થની ને રાગથી ભિન્નતા થતા જ સ્વાનુભવ થાય છે અને એ ભેદ જ્ઞાનનો પ્રયોગ કરતા જ એનો ફળ આવે છે. એ સિવાય બીજું કોઈ તો ત્યાં પ્રક્રિયા નથી, બીજી કોઈ પદ્ધતિ નથી. એટલે ત્રણેય કાળના જ્ઞાનીઓનો એક જ અભિપ્રાય ને એક જ સિદ્ધાંત હોય છે, એમાં ક્યાંય ફેર પડતો.